त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरो रुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमूर्ति। लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणाना मीशपारं नयाति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायण येति समर्पयामि नारायणायेति समर्पयामि।
આત્મસંયમ યોગની અંદર ભગવાને યોગના પ્રયોજનને કઈ બતાવ્યું, યોગમ આત્મ વિશુદ્ધ, યોગ છે તે આત્માના વિશોધનને માટે અથવા તો આત્માના સાક્ષાત્કારને માટે છે, સંસારના પદાર્થોની ભુક્તિને માટે, ભોગને માટે નહીં પરંતુ મુક્તિને માટે છે, પરમાત્માના દર્શનને માટે છે। અને યોગનું પ્રાપ્તવ્ય, યોગનું ધ્યેય અથવા પ્રયોજન એનો ઉલ્લેખ કર્યા પછી ભગવાન કહે છે કે જે આસનને પસંદ કર્યું હોય તે આસન ઉપર સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિર સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચા નવલોકય પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મચ્ચિત્તો યુંજતો યોગ ધારણા સમમ કાય શિરો ગ્રીવમ તટ્ટાર બેસવું, સમાંતર બેસવાની કોશિશ કરવી, પ્રથમથી જ શરીરને ઢીલું રાખીને નામ જપ કરવા માટે, ધ્યાન કરવા માટે અધ્યાત્મ યોગના સાધકે બેસવું નહીં। એક નવી વાત પણ ત્યાં ભગવાને કરી છે, સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચા નવલોકયન, આજુબાજુની દિશાઓનું અવલોકન ન કરવું। દિશાઓનું અવલોકન ન કરવું તેનો અર્થ એટલો જ થાય કે આંખને બંધ કરીને બેસવું, અને આંખને બંધ કર્યા પછીથી જોવાનું જે કુતૂહલ મનની અંદર જાગે તે કુતૂહલથી પ્રેરાઈને આંખને ઉગાડીને આગળ શું છે તે જોવાને માટે પ્રયત્ન ન કરવો, પોતાની પાછળ શું છે તે જોવાને માટે પ્રયત્ન કરવો નહીં, પોતાની પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં શું છે તેને પણ જોવાને માટેની પ્રવૃત્તિ કરવી નહીં, પરંતુ પોતાની અંદર હૃદય પ્રદેશમાં આત્માની અંદર શું છે તેને જોવાને માટે કોશિશ કરવી। એટલે ભગવાને કહ્યું દિશશ્ચા નવલોકયન, દિશાઓનું અવલોકન કરવું નહીં। એટલે બહિર્મુખ જે દ્રષ્ટિ છે સાધકની, એ બહિર્મુખ દ્રષ્ટિને કાયમને માટે ત્યાગવી અને દ્રષ્ટિને અંતર્મુખ બનાવી દેવી। હવે આંખને બંધ કરવામાં આવે તે વખતે પણ પછીથી એને દિશાઓમાં જોવું ન જોઈએ। આંખને બંધ કરનારો સાધક પણ કેટલીક વાર જોતો હોય છે, બહારથી આપણને એમ લાગે કે તેણે આંખ બંધ કરી દીધી, હવે દ્રશ્યોને જોતો નથી, બહારના દ્રશ્યોને જોવાનું કાર્ય બંધ થઈ ગયું છે, પરંતુ એ કાર્ય કાયમને માટે જોવાનું કેટલીક વાર બંધ નથી પણ થતું। આંખ બંધ હોય પરંતુ મનની જે આંખ છે, આંખની જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, એ સૂક્ષ્મ દ્રષ્ટિ વળી પાછા પોતે જે ભોગવેલા વિષયો અથવા પદાર્થો હોય, પોતે જે જોયેલા વિષયો અથવા પદાર્થો હોય, સાંભળેલા વિષયો અથવા પદાર્થો હોય, અનુભવેલા વિષયો અથવા તો પદાર્થો હોય તેમનું અવલોકન કર્યા કરે. મન અવલોકન કરતું હોય છે. જેવી રીતે સિનેમાના પડદા ઉપર અથવા તો નાટકના રંગમંચ ઉપર જુદી જુદી જાતના દ્રશ્યો દેખાય, એવી રીતે મનના ફલક ઉપર, મનના રંગમંચ ઉપર જુદી જુદી જાતના દ્રશ્યો સ્મૃતિના આધારે પેદા થાય, અને સ્મૃતિના આધારે પેદા થનારા દ્રશ્યોનું અવલોકન અથવા નિરીક્ષણ મન કર્યા કરે. તો બહારથી જોતા તો દિશાઓને બાંધી દીધી એમ ગણાય, એટલે બહિર્મુખ વૃત્તિનો ત્યાગ થઈ ગયો તેમ સમજાય. પરંતુ અંતર્મુખ વૃત્તિનો ઉદ્ભવ થયો નથી. અંતર્મુખ વૃત્તિનો ઉદ્ભવ ના થયો હોવાથી બહારની આંખ બંધ છે, અને તે છતાં પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. એટલે મનની આંખ પણ જોવાનું બંધ કરે, તનની આંખ સ્થૂળ આંખ છે તે પણ જોવાનું બંધ કરે, અને મનને કેવળ પરમાત્માના દર્શનને માટે તૈયાર કરી દેવામાં આવે, તો એના પરિણામે સાધક એકાગ્રતાને અનુભવે એ પ્રકારની સાધના કરવાને માટે ભગવાને સૂચના પૂરી પાડી. અને પછી એમ કહ્યું કે સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ, પોતાના નાસિકાગ્રનું દર્શન કરો. પોતાની દ્રષ્ટિને ક્યાં સ્થાપિત કરવી? યોગના ગ્રંથોની અંદર દ્રષ્ટિને બે ઠકાણે સ્થાપિત કરવાને માટેનો આદેશ આપવામાં આવ્યો. એક તો દ્રષ્ટિને સ્થાપિત કરવાની કહી હૃદય પ્રદેશની અંદર. હૃદય પ્રદેશની અંદર દ્રષ્ટિને સ્થાપિત કરીને નામ જપ અથવા ધ્યાન કરી શકાય. એટલે નામ જપ અથવા ધ્યાન કરનારો સાધક જ્યારે નામ જપ અથવા તો ધ્યાન ધરે ત્યારે પોતાની આંખને બંધ રાખે, પરંતુ પોતાના મનને હૃદય પ્રદેશમાં સ્થાપે, ત્યાં કેન્દ્રિત કરવાની કોશિશ કરે. ત્યાં ભગવાનના સ્વરૂપને જોવું હોય તો પણ ભગવાનનું કલ્પનાજન્ય જે સ્વરૂપ છે તે હૃદય પ્રદેશની અંદર જુએ. એ રીતે ધીરે ધીરે પોતાના મનને એકાગ્ર કરતા શીખે, મનનું કેન્દ્રીકરણ થઈ જાય, અને મનનું જ્યારે કેન્દ્રીકરણ થઈ જાય ત્યારે પછી બાહ્ય વિષયોનું આપોઆપ વિસ્મરણ થઈ જાય છે. યોગના ગ્રંથોમાં દ્રષ્ટિને કેન્દ્રિત કરવાને માટે એક બીજો પ્રદેશ બતાવવામાં આવ્યો છે, અને તે પ્રદેશને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. બંને ભ્રમરની મધ્યનો પ્રદેશ. આમ તો જેટલા પણ ચક્રો છે યોગના ગ્રંથોમાં વર્ણવેલા, એ છ ચક્રો કરોડરજ્જુની અંદર આવેલા છે. કરોડરજ્જુની અંદર શક્તિના વિશેષ કેન્દ્રો છે, જેને ચક્રો કહેવામાં આવે છે યોગની ભાષામાં. તો કરોડરજ્જુની અંદર ચક્ર છે. આજ્ઞા ચક્ર બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં નથી, કરોડરજ્જુ અંદર છે. તો કરોડરજ્જુનો જે ભાગ છે એ કરોડરજ્જુનો ભાગ પાછળના ભાગમાં છે. તો પાછળનો જે ભાગ છે તે ભાગને સમાંતર જો વિચારીએ તો બંને ભ્રમરની મધ્યનો ભાગ થઈ શકે. એટલા માટે આપણે કરોડરજ્જુનો જે આજ્ઞા ચક્રનો ભાગ છે તે બંને ભ્રમરની મધ્યમાં છે તેવું માનીને ત્યાં આગળ આપણી દ્રષ્ટિને સ્થિર કરવા માટે અથવા આપણા મનની વૃત્તિનું કેન્દ્રીકરણ કરવા માટેનો અભ્યાસ કરીએ છીએ. હવે દ્રષ્ટિનું કેન્દ્રીકરણ કરવા માટેનો જે અભ્યાસ કરવામાં આવે તે અભ્યાસથી કેટલાક લાભ પણ થાય છે. આજ્ઞા ચક્રની અંદર જ્યારે દ્રષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે છે તો ધીરે ધીરે આપણું મન એકાગ્રતાનો અનુભવ કરે છે. નામ જપ કરતા કરતા એકાગ્રતાનો અનુભવ કરે છે, અથવા ધ્યાન ધરતા ધરતા એકાગ્રતાનો અનુભવ કરે છે, અને તેના પરિણામે આજ્ઞા ચક્રનો બંને ભ્રમરની મધ્યનો જે પ્રદેશ છે એ પ્રદેશનો વિકાસ થાય છે. અને જ્યારે એનો વિકાસ થાય છે ત્યારે મન શાંત બની જાય. વિકારો, વાસનાઓ, કામ, ક્રોધાદિ આવેગો મનની અંદર પેદા થતા નથી. મન હંમેશા સ્વસ્થ હોય, મન હંમેશા શાંત રહે. અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની સમતુલા કદી પણ ખોરવાતી નથી. ધીરે ધીરે અભ્યાસ કરવાથી, આજ્ઞા ચક્રમાં વૃત્તિઓને કેન્દ્રિત કરીને નામ જપ તથા ધ્યાનનો અભ્યાસ કરવાથી એ પ્રકારના આત્મબળની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ જેમ આગળ વધવામાં આવે છે તેમ તેમ ભૂત અને ભવિષ્યનું જ્ઞાન પણ સાધકને સહેલાઈથી પ્રાપ્ત થાય. જેમ જેમ આજ્ઞા ચક્રનું ધ્યાન આગળ વધે છે તેમ તેમ ભૂત અને ભવિષ્યના ગર્ભની અંદર રહેલી જે માહિતી છે તે માહિતી સાધક પ્રાપ્ત કરી લે છે, એટલે એને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ જાય. પછી આ સંસારની અંદર જે ઉત્તમ કોટીના મહાપુરુષો, સિદ્ધ પુરુષો, તપસ્વીઓ, યોગીઓ અથવા તો સંતો છે, તે ઉત્તમ કોટીના યોગીઓ, સંતો અથવા તપસ્વીઓનું દર્શન, એમનો સમાગમ, એમનું દર્શન અથવા એમની સાથેનું સંભાષણ પણ આવા સાધકને માટે સહેલું બની જાય છે. આવી જાતના કેટલાક લાભો સાધકને આજ્ઞા ચક્રની અંદર ધ્યાન કરવાના પરિણામે પ્રાપ્ત થાય છે. એટલે આપણે શંકર ભગવાનના સ્વરૂપની કલ્પના કરતી વખતે શંકર ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર જે એમનું આજ્ઞા ચક્ર છે ત્યાં અર્ધચંદ્રને મૂકેલો છે. અર્ધચંદ્ર છે તે મનની વૃત્તિ છે, અંદરની દિવ્ય દ્રષ્ટિ છે. જેમ જેમ સાધક સાધનાના ક્ષેત્રમાં આગળ વધે છે તેમ તેમ આ દિવ્ય દ્રષ્ટિ સાધકની અંદર જાગ્રત થઈ જાય છે, અને દિવ્ય દ્રષ્ટિ જ્યારે જાગ્રત થઈ જાય છે ત્યારે સાધક ભૂત ભવિષ્યના ભેદોને સહેલાઈથી ઉકેલી શકે છે. સંસારના પદાર્થોમાં આસક્ત બનતો નથી અને પોતાની અંદર જે પરમાત્માનો પ્રકાશ છે એ પરમાત્માના પ્રકાશનું દર્શન પણ અનાયાસે સહેલાઈથી કરી શકે છે. શંકર ભગવાનની ત્રીજી આંખ આપણે કહી, ત્રીજી આંખ એટલે ખરેખર ત્રીજી આંખ ત્યાં છે નહીં, પરંતુ અંગ્રેજીમાં જેને ઇનર આઈ કહેવામાં આવે અથવા તો ગીતાના 11મા અધ્યાયમાં દિવ્ય ચક્ષુનું નામ આપવામાં આવ્યું છે, તે દિવ્ય ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ, યોગિક દ્રષ્ટિ સાધકને પ્રાપ્ત થાય છે, દરેક સાધકને પ્રાપ્ત થાય છે. તો આ વસ્તુની શક્યતા બંને ભ્રમરની મધ્યમાં પોતાના મનને કેન્દ્રિત કરવાથી, એકાગ્ર કરવાથી અથવા સ્થિર કરવાથી થઈ શકે છે. આ બંને પ્રકારના ધ્યાનનું વર્ણન યોગના ગ્રંથોની અંદર આવે છે. હવે ગીતાના 6ઠા અધ્યાયની અંદર જે નાસાગ્ર દ્રષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે, સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ, પોતાની નાસિકાના અગ્રભાગને જોવો અને જોઈને ધ્યાનની અંદર બેસવું, આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું, તો તે વર્ણન કરતી વખતે ભગવાનના મનની અંદર શું હશે? ભાષ્યકારોએ જુદી રીતે તેના અર્થો કર્યા છે. કેટલાક ભાષ્યકારો તેવો પણ અર્થ કરે છે કે નાસિકાનો અગ્રભાગ એટલે આગળનું જે તેરવું છે નાસિકાનું, ત્યાં પોતાની દ્રષ્ટિને સ્થિર કરવી. નાસિકાનું જે ટેરવું અથવા નાસિકાનો જે અગ્રભાગ છે ત્યાં આગળ દ્રષ્ટિને જો સ્થિર કરવામાં આવે તો કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. ગમે તે સ્થળમાં, ગમે તે સ્થાન વિશેષમાં, પ્રદેશ વિશેષમાં અથવા અંગમાં સાધક પોતાના મનને એકાગ્ર અથવા સ્થિર કરી શકે અને સાધના કરી શકે છે. અને દ્રષ્ટિને જ્યારે આપણે મનની વૃત્તિને નાકના ટેરવા ઉપર એકાગ્ર કરવાની કોશિશ કરીએ છીએ તો તેના પરિણામે કેટલીક વાર દીર્ઘકાળના અભ્યાસ પછી સાધકને દિવ્ય સુગંધની પ્રાપ્તિ થાય છે. એ જ્યારે બેઠો હોય ત્યારે નાકમાં દિવ્ય પ્રકારની સુગંધ પેદા થાય અને આજુબાજુના વાતાવરણમાંથી પણ દિવ્ય પ્રકારની સુગંધ આવવા લાગે છે, આ પ્રકારનો લાભ થાય છે. પરંતુ યોગના ગ્રંથોની અંદર નાકના ટેરવા ઉપર મનને કેન્દ્રિત કરવાનું કહ્યું નથી, પરંતુ આજ્ઞા ચક્ર એની અંદર મનને કેન્દ્રિત કરવાનું કહ્યું છે. તે નાસિકાગ્ર એટલે નાસિકાનો અગ્રભાગ, જ્યાંથી નાસિકા શરૂ થાય છે, ધી બિગિનિંગ ઓફ ધી નોસ્ટ્રિલ, નાસિકાનું જે બિગિનિંગ છે, આરંભ છે, તે અગ્રભાગ કહેવાય. અને આ જે છે તેરવું એ તો નાસિકાનો પૃષ્ઠ ભાગ છે, અગ્રભાગ નથી. તો અગ્રભાગ જે ભગવાન કે છે નાસાગ્ર ઇક્વલ ટુ આજ્ઞા ચક્ર, બંને ભ્રમરની મધ્યનો પ્રદેશ. ગીતામાં એક બીજે ઠેકાણે ભગવાને સ્પષ્ટ કરતા કહ્યું છે, ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. જે બંને ભ્રમરની મધ્યમાં પોતાના મનને એકાગ્ર કરે છે તે અલૌકિક દિવ્ય પરમ પુરુષ પરમાત્માની કૃપાની પ્રાપ્તિ સહેલાઈથી કરી શકે છે. તો બંને ભ્રમરની મધ્યમાં ધ્યાન કરવાનું ગીતાની અંદર આ રીતે ભ્રુવોર મધ્ય કહીને સૂચવવામાં આવ્યું, અને જે ભ્રુવોર મધ્ય છે એ જ નાસિકાગ્ર પણ છે, ત્યાં જ સાધકે ધ્યાન કરવાનું છે. અને છતાં પણ કેટલાક સાધકોને એમ લાગે કે આપણે નાકના ટેરવાયાનું ધ્યાન કરીએ, ત્યાં આપણે મનને એકાગ્ર કરીએ, તો એથી કાંઈ નુકસાન થતું નથી. ત્યાં પણ ધ્યાન કરી શકાય છે, અને ત્યાં ધ્યાન કરીને પણ જો એકાગ્રતા અથવા સ્થિરતાનો અનુભવ સહેલાઈથી થઈ શકતો હોય તો તે અનુભવને પામી શકાય છે. બંને પ્રકારના ધ્યાન, હૃદય પ્રદેશમાં પણ ચિત્તની વૃત્તિને એકાગ્ર કરવી, અને આજ્ઞા ચક્ર એટલે બંને ભ્રમરની મધ્યની અંદર પણ પોતાના ચિત્તની વૃત્તિને એકાગ્ર કરવી, બંને પ્રકારનો આદેશ યોગ ગ્રંથોની અંદર આપવામાં આવ્યો છે. એટલે ઘણીવાર સાધકો આપણને પૂછે છે કે અમે જપ કરીએ છીએ તો હૃદયમાં મનને સ્થિર કરીએ, અથવા તો બંને ભ્રમરની મધ્ય પ્રદેશની અંદર અમારા મનને સ્થિર કરીએ, અમારા મનને ક્યાં અમે સ્થિર કરીએ? તો આપણે એમને જવાબ એટલો જ આપીએ છીએ કે તમે જ્યાં સહેલાઈથી તમારા મનને એકાગ્ર કરી શકતા હો, જ્યાં આગળ તમારા મનને લગાડવાથી કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં તમે ધ્યાન કરો, તમે અભ્યાસ કરશો એટલે થોડા વખતમાં તમને સમજાશે કે હૃદય પ્રદેશમાં ધ્યાન કરીએ છીએ તો આપણું મન સહેલાઈથી એકાગ્ર થઈ શકે છે. તો તમે હૃદય પ્રદેશમાં જ ચિત્તને એકાગ્ર કરો ને નામ જપ કે ધ્યાન ધરો. અને જો તમને એમ લાગતું હોય કે બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં ચિત્ત વૃત્તિનું કેન્દ્રીકરણ કરવાથી આપણી ચિત્ત વૃત્તિ એકાગ્ર બની શકે છે, તો ત્યાં આગળ તમારી ચિત્ત વૃત્તિનું કેન્દ્રીકરણ કરો. વ્યક્તિગત સવાલ છે, વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે, અને પ્રત્યેક સાધકે પોતાની રૂચિ પ્રમાણે ધ્યાનની પદ્ધતિની પસંદગી કરવી જોઈએ. એને માટે કોઈ એક નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પરંતુ એક વાત છે કે હૃદય પ્રદેશ જે ગણાય છે તે લાગણીઓનું કેન્દ્ર છે, ઇમોશન્સ. તો લાગણીઓનું જે કેન્દ્ર છે, જો આપણે હૃદય પ્રદેશમાં વધારે ને વધારે ધ્યાન ધરીએ, ત્યાં આગળ આપણે આપણા મનની વૃત્તિને એકાગ્ર અથવા કેન્દ્રિત બનાવીએ, તો હૃદય પ્રદેશમાં જે લાગણીઓ અથવા ઉર્મીઓ છે, સંવેદનશીલતા છે, એ સંવેદનશીલતા ઉર્મીઓ અથવા તો લાગણીઓ વધારે ને વધારે પ્રમાણમાં વિકસિત બને છે. તો આપણા જીવનની અંદર આપણે, એટલે યોગિક જીવનની અંદર યોગી અથવા તપસ્વીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી, પોતાની લાગણીઓને સંયમિત કરવાની આવશ્યકતા છે, નિયંત્રિત બનાવવાની આવશ્યકતા છે. એટલા માટે હું પોતે એમ માનું છું કે યોગ માર્ગમાં આગળ વધવા માટે જે સાધક હોય તે સાધકે પોતાના હૃદય પ્રદેશમાં વૃત્તિનું કેન્દ્રીકરણ ના કરવું જોઈએ, કારણ કે એનાથી સંયમને બદલે અસંયમ થઈ શકે, લાગણીઓને ઉર્મીઓનો અતિરેક થઈ શકે. એનાથી ઉલટું જે આપણું બંને ભ્રમરની મધ્યનો પ્રદેશ છે એ વિચારોનો પ્રદેશ છે, ચિંતન મનનનો પ્રદેશ છે, મન ત્યાં આગળ આવેલું છે. એટલે ત્યાં આગળ જો આપણે ધ્યાન વધારે ને વધારે પ્રમાણમાં કરીએ અથવા આપણી ચિત્ત વૃત્તિનું કેન્દ્રીકરણ અથવા એકાગ્રીકરણ કરીએ, તો એના પરિણામે આપણી ચિંતન શક્તિ વધે, આપણી સ્મરણ શક્તિ વધે, અને આપણે વધારે ને વધારે પ્રમાણમાં શાંતિનો અનુભવ કરી શકીએ, નિર્વિચાર દશાનો અનુભવ કરી શકીએ, નિર્વિકાર દશાનો અનુભવ કરી શકીએ, અને ધીરે ધીરે પછી મનનું પણ અતિક્રમણ કરીને મનની પણ પારના પ્રદેશમાં, એટલે આત્માની અંદર પ્રવેશ કરી શકીએ, અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો માર્ગ આપણે માટે મોકળો બની શકે. છતાં પણ રૂચિનો સવાલ છે, પ્રકૃતિનો સવાલ છે. જે સાધકને હૃદય પ્રદેશમાં ધ્યાન કરવાનું વધારે પસંદ પડતું હોય તે સાધકે હૃદય પ્રદેશમાં ધ્યાન ધરવું, જે સાધકને બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં ધ્યાન કરવાનું વધારે અનુકૂળ પડતું હોય તે બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં ધ્યાન ધરે. બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં ધ્યાન ધરવાથી સિદ્ધ પુરુષોના દર્શનનો જે લાભ થાય છે અને એની સાથે સાથે જે ભૂત ભવિષ્યના પડદા ઉઘડી જાય છે, દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે લાભ વિશેષ કરીને થાય છે. હૃદય પ્રદેશમાં ધ્યાન ધરવાથી તેવો લાભ એટલો સહેલાઈથી થતો નથી. શ્રીમદ ભાગવતની અંદર ત્રીજા સ્કંધમાં સિદ્ધપુરના પવિત્ર પુણ્ય ક્ષેત્રમાં સરસ્વતી નદીના તટ પ્રદેશ ઉપર આવેલા બિંદુ સરોવરમાં સ્વનામ ધન્ય સ્વાનુભૂતિ સંપન્ન પરમાત્માના પરમ કૃપા પાત્ર મહર્ષિ કપિલે પોતાની માતા દેવહૂતિને સદુપદેશ પ્રદાન કર્યો. અને એ સદુપદેશ જ્યારે મહર્ષિ કપિલે પ્રદાન કર્યો તે સદુપદેશ વખતે માતા દેવહૂતિને સહજ રીતે ધ્યાનની પદ્ધતિ વિશે જાણવાની ઈચ્છા થઈ. એટલે મહર્ષિ કપિલે માતા દેવહૂતિને નિર્ગુણ ધ્યાનનો ઉપદેશ આપ્યો કે ભગવાનનું નિર્ગુણ ધ્યાન કેવી રીતે થઈ શકે. શાંતિપૂર્વક આસન પર બેસી જવું, કોઈ પણ પ્રકારના વિચાર કરવા નહીં, જે પણ વિચાર આવે તે વિચારોને શાંત કરવાને માટેનો અભ્યાસ આદરવો, નિર્વિચાર દશા વિચાર રહિત દશામાં વધારે ને વધારે પ્રમાણમાં ડૂબાડી દેવું મનને, આ પ્રકારનો ઉપદેશ મહર્ષિ કપિલે માતા દેવહૂતિને પહેલા પ્રદાન કર્યો. પરંતુ પછી તરત જ મહર્ષિ કપિલને સમજાયું કે જેને હું ઉપદેશ આપી રહ્યો છું તે આ પ્રકારના ધ્યાનની પ્રકૃતિ વાળી નથી માતા, એને નિર્વિચાર ધ્યાન જે છે, નિર્ગુણ ધ્યાન જે છે, તે અનુકૂળ આવે એવું નથી. એટલે તરત જ મહર્ષિ કપિલે પછીથી માતા દેવહૂતિને ભગવાનનું સાકાર ધ્યાન કરવાનો સંદેશો પૂરો પાડ્યો. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કપિલે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ ચતુર્ભુજ છે, ચાર હાથ વાળું છે, દિવ્ય છે, શંખ ચક્ર ગદા ને પદ્મ તેનાથી સંપન્ન છે. આ પ્રકારની ભાવના કરીને, આ પ્રકારની કલ્પના કરીને એ સ્વરૂપને હૃદય પ્રદેશમાં ધારણ કરવું અને હૃદય પ્રદેશમાં તે સ્વરૂપની કલ્પના અથવા ધારણા કરીને સાધકે પોતાના મનને ત્યાં એકાગ્ર અથવા તો કેન્દ્રિત કરવું જોઈએ. મહર્ષિ કપિલે આ પ્રકારે સગુણ ભક્તિ, સગુણ ધ્યાનનો ઉપદેશ માતા દેવહૂતિને પ્રદાન કર્યો. માતા દેવહૂતિ એ સંસારના સમસ્ત પ્રકારના ભોગોપભોગોનો અનુભવ કર્યો હતો અને ભોગોપભોગોનો અનુભવ કર્યા પછી પણ માતા દેવહૂતિને શાંતિની પ્રાપ્તિ થઈ નહોતી. જેમ અત્યારે આપણા દેશની અંદર અને પશ્ચિમના દેશોની અંદર પણ મનુષ્યોનો એવો એક વિશાળ વર્ગ છે કે જેમણે ભૌતિક અથવા સાંસારિક સુખ સમૃદ્ધિના અનુભવો કર્યા હોય અને છતાં પણ જેમના અંતરાત્માઓ અશાંત હોય, જેમને અંદરની શાંતિ સાંપડી ન હોય, એ માણસો શોધે છે કે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય. આપણે બાહ્ય રીતે જોતા તો સર્વ પ્રકારની સાધન સામગ્રીથી સંપન્ન છીએ, સર્વ પ્રકારના સુખોપભોગના સાધનો આપણી પાસે છે, લક્ષ્મીની રેલમ છેલ છે, વૈભવ અને ઐશ્વર્યનો પણ અંત નથી, સૌંદર્ય ને યૌવન પણ પૂર જોશમાં છે અને વિવેક અમર્યાદ બની ગયો છે અને એને લીધે આપણે એક પ્રકારે છાકટા બનીને સંસારના વિષયોનો ઉપભોગ કર્યા કરીએ છીએ અને તે છતાં પણ જીવનમાં જે પ્રકારની સ્થિરતા, જે પ્રકારની સંવાદિતા અને જે પ્રકારની શાંતિ હોવી જોઈએ તે પ્રકારની શાંતિ, તે પ્રકારની સંવાદિતા અને સ્થિરતાનો અભાવ છે. તો તે સ્થિરતાને, સંવાદિતાને અને શાંતિને પ્રાપ્ત કરવાને માટે શું કરવું જોઈએ? આજે મોટા ભાગના માનવો, વિચારશીલ માનવોના જીવનમાં આ પ્રશ્ન પેદા થયેલો છે, આપણા દેશમાં જ નહીં પરંતુ બીજે પણ પેદા થયેલો છે. અને એવા માનવોને પછી કહેવામાં આવે છે બેક ટુ નેચર, બેક ટુ ગોડ હેડ, પરમાત્મા તરફ પાછા વળો, વળી પાછા નિસર્ગ તરફ તમે વળો. જીવનને જેટલું બને તેટલું સાદું, જીવનને જેટલું બને તેટલું સરળ અને શુદ્ધ, માનવતાથી મહેકતું અને પરમાત્માની પ્રેમ ભક્તિથી પુલકિત અથવા પ્રસન્ન બનાવવાને માટેના પ્રયત્નો કરો. જેમ જેમ પરમાત્મા તરફ આગળ વધતા ચાલશો, જેમ જેમ પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ મનન, પરમાત્માનું રટન કરતા ચાલશો, તેમ તેમ અને જેમ જેમ મન ઉપર, જેમ જેમ ઇન્દ્રિયો પર, વિચારો પર, ભાવો પર, સંકલ્પ વિકલ્પો પર, તર્ક વિતર્કો પર કાબુ કરવાનો પ્રયત્ન કરતા રહેશો તેમ તેમ આ તમારી ખોવાયેલી શાંતિને તમે અનુભવી શકશો. જીવનની અંદર સ્થિરતાનો, જીવનની અંદર સંવાદિતાનો અનુભવ તમારે માટે પછી સહજ બની જશે. આ પ્રકારે એમને કહેવામાં આવે છે અને એ વાત એમના મનમાં ઉતરી જાય છે. ઉતરી એટલા માટે જાય છે કે એમણે બીજા તો બધા જ પ્રયોગો કરેલા છે. બાહ્ય જગતના પ્રયોગો, શાંતિ માટેના પ્રયોગો, સુખ માટેના પ્રયોગો, સમૃદ્ધિ માટેના પ્રયોગોને કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી અને છતાં પણ શાંતિ સાંપડી નથી. સમૃદ્ધિ છાપડી છે પણ સમૃદ્ધિ સાંપડવા છતાં પણ શાંતિ સાંપડી નથી, સુખ સાંપડ્યું નથી. સમૃદ્ધિ એક વસ્તુ છે, શાંતિ બીજી જ વસ્તુ છે. બધી જ સમૃદ્ધિ માનવને શાંત કરી શકતી નથી. કેટલીક વાર સમૃદ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, સમૃદ્ધિથી માનવ કેટલીક વાર વિપથગામી બની જાય, કુમાર્ગગામી બની જાય, દુર્વ્યસનોનો દાસ અથવા શિકાર પણ બની જાય અને પછીથી પોતાના જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે, એટલે મન અને ઇન્દ્રિયોનો દાસ પણ થઈ જાય તો એનું જીવન વધારે ને વધારે પ્રમાણમાં અશાંત પણ બનતું ચાલે છે. એટલે જો જીવનની અંદર સમૃદ્ધિ અથવા તો વૈભવની સાથે અથવા તો લક્ષ્મીની સાથે વિવેક ન હોય, સદાચાર ન હોય, તો માનવ જીવનની અંદર શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી. માનવ દુઃખી બની જાય છે, અશાંતિમાં અટવાઈ જાય છે. આ પ્રકારનું એનું જીવન બની જાય છે અને પછી જે જાતનું જીવન જીવી જવું જોઈએ તે જાતનું જીવન, પ્રસન્નતાથી પુલકિત જીવન અથવા સફળ જીવન જીવી શકતો નથી, એના હાથની વાત રહેતી નથી. એટલે માનવ સમૃદ્ધિ પામે છતાં પણ શાંતિ ન પામી શકતો હોય અને કેટલાક માનવો એવા પણ હોય કે જેમની પાસે સમૃદ્ધિ ના હોય અને છતાં પણ શાંતિ હોય, એમના મનની અંદર સુખ હોય, આવું પણ દેખાતું હોય આપણને. કારણ કે એમણે પોતાના મનને જીતવાના પ્રયત્નો કરેલા હોય, પોતાના મનને સમજાવવાના પ્રયત્નો કરેલા હોય, જીવન જીવવાની કળાથી તે સંપન્ન બનેલા હોય, તો એમના મનની અંદર કોઈ પણ પ્રકારનો અસંતોષ ન હોય. અભાવ હોય તો પણ અસંતોષ ન હોય. આવા માનવોને પણ આપણે જોઈએ છે. તો પશ્ચિમની અંદર આજે વાત એવી છે કે ભાવ ગણો છે, પદાર્થોની ભરમાર છે, પદાર્થો પ્રચુર પ્રમાણમાં છે, ઇન પ્લેન્ટી જેને આપણે કહીએ, એવી રીતે પદાર્થો વ્યાપક રીતે વિપુલ પ્રમાણમાં છે. માનવો પાસે ઘણા પદાર્થો છે. માનવો પાસે મોટર, એક એક માણસ પાસે મોટર છે, રંગીન ટેલિવિઝનો છે, મકાનો છે, બધું જ છે અને છતાં પણ માનવ પાસે શાંતિ નથી. સમૃદ્ધિ છે છતાં શાંતિ નથી. એટલે અમને કહેવામાં આવે છે કે આનું એકમાત્ર કારણ એ જ છે કે શાંતિ જ્યાંથી પ્રસાર પામે છે તે પરમાત્મા તરફ તમે ગતિ કરી નથી. જો પરમાત્મા પ્રત્યે અભિમુખ બનો અને પરમાત્માની કૃપાને વધારે ને વધારે પ્રમાણમાં પામવા માટે કોશિશ કરો તો તમારા જીવનની અંદર અત્યારે જે અશાંતિના ઓળા ઉતરેલા છે તે અશાંતિના ઓળા દૂર થઈ શકે. અને એ વાત એમના મનમાં એટલી બધી ઠસી જાય છે કે એ લોકો ધ્યાન કરવા પ્રવૃત્ત થાય છે, નામ સંકીર્તનમાં રૂચિ રાખે છે, આપણા જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોનું અધ્યયન કરવા તૈયાર થઈ જાય છે. કેમ એ કરીને શાંતિ જીવનમાં પ્રાપ્ત થાય એને માટે નામ જપનો પણ અભ્યાસ ચાલુ કરે છે. જીવનને પવિત્ર સંયમી બનાવવાને માટેના આગ્રહનું સેવન પણ કરે છે. આ બધું કરે છે અને એમને એમ લાગે છે કે આમ કરવાથી થોડી થોડી શાંતિ, માનસિક શાંતિ, આત્મિક શાંતિ જીવનની અંદર પ્રાપ્ત થઈ શકે છે, પમાઈ શકાય. તો જે દેવહૂતિનું ઉદાહરણ ભાગવતમાં છે, જે યયાતિ રાજાનું ઉદાહરણ મહાભારતમાં છે, યયાતિએ પોતાના મોઢેથી કહ્યું અથવા મહર્ષિ વ્યાસે મહારાજા યયાતિના મુખમાં શબ્દો મુકાવ્યા, ન કામઃ કામ ભોગાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમૈવ ભૂય એવાભિવર્ધતે. કામ વાસનાનો જે પ્રચંડ અગ્નિ છે તે કામનાઓના ઉપરા ઉપરી ઉપભોગથી શમી શકતો નથી. જેવી રીતે અગ્નિની અંદર ઘી હોમવામાં આવે તો અગ્નિ વધારે ને વધારે પ્રમાણમાં પ્રજ્વલિત બને છે, શાંત થતો નથી, એવી રીતે માનવની કામનાઓ પણ એમના ઉપભોગ થી કદી શાંત થતી નથી. એ તો સંયમ થી જ શાંત થઈ શકે, અપરિગ્રહ થી જ શાંત થઈ શકે, વિવેક પૂર્વક ના વૈરાગ્ય થી જ શાંત બની શકે. યયાતિ રાજાના મુખમાં મહર્ષિ વ્યાસે આ શબ્દો મૂક્યા છે. અને શ્રીમદ ભાગવત ના ત્રીજા સ્કંદમાં પણ દેવહૂતિ મહર્ષિ કપિલ ને આ જ વાત કરે છે. દેવહૂતિ કહે છે કે મેં ભોગોને ભોગવવામાં કોઈ પણ પ્રકારનું બાકી રાખ્યું નથી. સર્વ પ્રકારના ભોગો રાજભવનમાં રહીને મેં ભોગવ્યા છે. યૌવન અવસ્થા દરમિયાન, સૌંદર્યની અવસ્થા દરમિયાન મારી પાસે સર્વ પ્રકારની સંપત્તિ લક્ષ્મી હતી અને સર્વ પ્રકારના ભોગોપભોગોને મેં ભોગવ્યા, અને તે છતાં પણ મારી શાંતિની જે ભૂખ હતી તે શમી શકી નથી. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા હા. મહર્ષિ કપિલ જેવી રીતે આ વાત સાંભળે છે તેવી જ રીતે મહારાજા ભર્તુહરિએ વિવે પોતાના વૈરાગ્ય શતક ગ્રંથમાં લખ્યું કે ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગોને અમે ભોગવી શક્યા નહીં, ભોગો અમને ભોગવી ગયા. અમે ઉલટા નિર્બળ બની ગયા, અમે તો અતૃપ્ત જ રહ્યા, અમે તો અશાંત જ થયા. તૃષ્ણિકા તરુણાયતે, તૃષ્ણા જ કેવલ યુવાન બનતી ચાલે છે, અમે જીર્ણતા પર પહોંચી ગયા છીએ. તો દેવહૂતિ માતા એ પ્રમાણે કપિલને કહે છે કે શું કરવું જોઈએ, મારે જીવનની અંદર શાંતિ પામવા માટે મારે શું કરવું જોઈએ. હજારો વર્ષ પહેલાની આ વાત આજે પણ માનવ તે વાતનો અનુભવ કરી રહ્યો છે. અને અત્યારે જે ઇલાજ બતાવવામાં આવે છે તે જ ઇલાજ, તે જ ઔષધ, તે જ ઉપચાર હજારો વર્ષ પહેલા મહાભારત કાળની અંદર મહર્ષિ વ્યાસે અને શ્રીમદ ભાગવતમાં પણ મહર્ષિ વ્યાસે બતાવ્યું. મહર્ષિ કપિલે પોતાની માતા દેવહૂતિને એ જ સંદેશો પૂરો પાડ્યો, માતા ભોગોને ભોગવવાથી કદી પણ શાંતિ સાંપડતી નથી, પરંતુ પરમાત્માની પાસે પહોંચવાથી જ શાંતિ સાંપડે છે. પરમાત્માને ઓળખવાને માટેની પ્રવૃત્તિ કરવાથી જ માનવ પોતાના જીવનની અંદર સંપૂર્ણપણે સુખી અને નિર્ભય બની શકે છે, નિશ્ચિંત થઈ શકે છે. એટલા માટે તમે હવે પરમાત્માની સાથે સંબંધ બાંધવાને માટેનો પ્રયત્ન કરો, અને પરમાત્માની સાથે સંબંધ બાંધવાને માટે જે પ્રયત્ન કરવાનો છે તેમાં પ્રાર્થનાનો હિસ્સો મહત્વનો છે, નામ જપનો, નામ સંકીર્તનનો હિસ્સો મહત્વનો છે, અને ધ્યાનનો હિસ્સો મહત્વનો છે. એટલે મહર્ષિ કપિલે પોતાની માતા દેવહૂતિને શાંતિ આપવાને માટે ભગવાનના સગુણ ધ્યાનનો સંદેશો પૂરો પાડ્યો. એમણે જાણ્યું કે આ નિર્ગુણ ધ્યાનમાં દેવહૂતિ માતાનું મન લાગી નહીં શકે, એટલે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું. ભગવાનના સ્વરૂપને યાદ કરો, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં છે એમ કલ્પના કરો અને એ સ્વરૂપને જુઓ, અને સ્વરૂપને જોતા જોતા મન પછી એવું મશગુલ બની જાય, મન એવું તલ્લીન બની જાય ભગવાનના સ્વરૂપના દર્શનમાં કે ધીરે ધીરે દેહ ભાન પણ ચાલ્યું જાય, ક્યાં બેઠા છીએ તેનો પણ ખ્યાલ રહે નહીં, કેટલા સમય પર્યંત બેઠા તેનું પણ સ્મરણ રહે નહીં. તો મનને ભગવાનના સ્વરૂપને જોવાની અંદર પ્રવૃત્ત કરવું, ઘડીમાં ભગવાનના મુખારવિંદનું દર્શન કરવું, ઘડીમાં ભગવાનના હૃદય પ્રદેશને જોવો, વળી પાછા ભગવાનના ચારુ ચરણારવિંદોમાં ચિત્તને લગાડી દેવું, ભગવાનના સુંદર પોશાકને જોવો, ભગવાનના વળી પાછા મુખારવિંદનું દર્શન કરવું. આ રીતે મનને ભગવાનના મુખારવિંદમાં, મનને ભગવાનના ચારુ ચરણોમાં અને ભગવાનના શ્રી વિગ્રહમાં કેન્દ્રિત કરવાનો, એકાગ્ર કરવાનો, લગાડવાનો પ્રયાસ કરતા કરતા મહર્ષિ કપિલે કહ્યું, માતા તમારું મન એકાગ્ર બની જશે. અને ખરેખર એ જ રીતે પછી જે રીતે મહર્ષિ કપિલે ઉપદેશ પ્રદાન કર્યો તે પ્રકારે માતા દેવહૂતિએ તૃપ્તિનો અનુભવ કર્યો. એમણે પોતાના સુપુત્ર મહર્ષિ કપિલને કહ્યું કે તમે મને જે ઉપદેશ પ્રદાન કર્યો તે ઉપદેશથી મારું મન સંતોષ પામ્યું છે, મારી સઘળી શંકાઓ દૂર થઈ ગઈ છે, હું જે શાંતિને શોધું છું તે શાંતિનો રાજમાર્ગ મને પ્રાપ્ત થઈ ગયો છે એવું હવે મને લાગે છે. એટલે પછી માતા દેવહૂતિ જે વૃદ્ધાવસ્થા પર પહોંચ્યા હતા એમણે ત્યાં જ મહર્ષિ કપિલના દેખતા જ પદ્માસન વાળ્યું. એમનું શરીર અતિશય કૃશ થઈ ગયું હતું એટલે પદ્માસન વાળવાનું કાર્ય એમને માટે સરળ બન્યું. અને પછી સરસ્વતી નદીના તટ પ્રદેશ ઉપર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનો આરંભ કર્યો.
પોતાના હૃદય પ્રદેશમાં ભગવાન વિષ્ણુના સ્વરૂપની ભાવના કરી ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં પોતાના મનને સ્થિર કરવા માંડ્યું અને એમ કરતા કરતા શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદમાં કહેવામાં આવ્યું છે કે માતા દેવહૂતિને ખ્યાલ પણ રહ્યો નહીં કે કેટલો કાળ વીતી ગયો, કેટલો સમય થઈ ગયો, દિવસ કે રાતનો પણ ખ્યાલ રહ્યો નહીં. ધ્યાનમાં મન એટલું બધું ડૂબી ગયું કે ભગવાનની અંદર જ જાણે કે મન વિહાર કરવા લાગ્યું અને એમ કરતા કરતા મન શાંતિનો અનુભવ કરવા લાગ્યું અને મન શાંતિનો અનુભવ કરવા લાગ્યું એટલે માતા દેવહૂતિને જીવનની ધન્યતાનો અનુભવ થવા લાગ્યો અને એ અવસ્થામાં પછીથી કાળાંતરે યોગ્ય સમયે માતા દેવહૂતિનું શરીર શાંત થયું. દરેકનું શરીર શાંત તો થવાનું જ છે, કાળનો નિયમ છે, પણ શાંતિથી કેટલાકના શરીર શાંત થાય છે, કેટલાકના શરીર અશાંતિથી શાંત થાય છે. શાંતિથી જે સાધના કરે તેનું શરીર શાંતિથી શાંત થઈ શકે તે પહેલેથી કહી પણ શકે કે આ રીતે મારું શરીર હવે શાંત થવાનું છે અને એ રીતે જ એનું શરીર શાંત થાય. મને યાદ આવે છે કે અમે જ્યાં હિમાલયમાં નિવાસ કરીએ ત્યાં મસૂરી નગરમાં એક ઘણા સારા સેવક રહેતા હતા, એજન્ટ હતા, મકાનોના એજન્ટ હતા અને તે કોઈ દિવસ પ્રવચનોમાં આવી શકતા નહોતા. કોઈક વાર હું બહાર નીકળ્યો હોઉં સાંજના સમયે તો મને રસ્તા પર જોઈને પોતાની ઓફિસમાંથી બહાર આવે, પગે લાગે અને કહે કે આવો ને ઓફિસમાં થોડી વાર. કોઈક વાર હું જઉં, કોઈક વાર ન પણ જઉં, પણ મને કહે કે મારાથી તમારા પ્રવચનોમાં આવતું નથી. એ જ વખતે મારે ઘણું કામ હોય છે ઓફિસનું, એ પણ સેવાનું જ કામ છે એટલે હું આવી શકતો નથી. તો હું કહું કે કાંઈ વાંધો નહીં, આવવાની કાંઈ આવશ્યકતા નથી, તમને જ્યારે અનુકૂળતા લાગે ત્યારે આવજો, કારણ કે આવવાનું મારે માટે નથી, આવવાનું તમારે માટે છે. મારે માટે તમારે આવવાનું નથી, તમે જો આવશો તો તમારે માટે જ આવશો ને. તમને કંઈક જ્ઞાન મળશે, તમને કંઈક માર્ગ મળશે, તમારી કોઈ શંકાઓનું સમાધાન થશે, તમને શાંતિ સાંપડશે એટલે તમે આવવાના છો. તો લાભ તમને થવાનો છે, મારે માટે કઈ તમારે આવવાનું નથી. તો પછી જ્યારે જ્યારે રવિવારની રજા આવતી ત્યારે ત્યારે કોઈ વાર એ ભાઈ આવતા અને પ્રવચનમાં બેસતા હતા. જીવન પવિત્ર જીવતા હતા, કોઈનું બગાડતા નહોતા. આમ રોજ ઘેર ધ્યાન ધરે નહીં, સંધ્યા વંદન કરતા અને બીજાની સેવા કરવાનું તેમનું વ્રત હતું કે કોઈનું પણ અકલ્યાણ કરવું નહીં, કોઈનું પણ બુરું બોલવું નહીં અને કોઈનું પણ બુરું કરવું નહીં. આ બે મંત્રો એમણે જીવનમાં ધારણ કરેલા, કોઈનું બુરું બોલવું નહીં, કોઈનું બુરું કરવું નહીં, બને તો સારું જ કરવું. તો એને લીધે એમનું માન મસૂરી નગરમાં ઘણું હતું, ઘણું માન. હવે એકવાર એવું બન્યું કે એમને જોરદાર હાર્ટ એટેક આવ્યો, એટલો બધો હાર્ટ એટેક આવ્યો કે ડાક્ટરોએ કહ્યું કે 3 મહિના સુધી તમારે ઘરની બહાર નીકળવાનું, પથારીમાં જ સુઈ રહેવાનું, ઘરમાં પણ તમે ચાલતા નહીં, ચાલશો તો મુસીબત ઉભી થશે. એટલે ઘરમાં જ આખો વખત પથારીમાં આ ભાઈ સુઈ રહેવા માંડ્યા. એમ કરતા કરતા થોડા દિવસો વીતી ગયા. એક દિવસ એમણે પોતાના ધર્મપત્નીને કહ્યું કે આપણા જે છોકરાઓ છે દેહરાદૂન શહેરમાં રહે છે એમને બોલાવો અને આપણી જે છોકરીઓ છે લગ્ન થયા છે તેમના પંજાબમાં છે તેમને પણ વહેલી તકે બોલાવો. તો કે શું કામ છે, નકામું બોલાવીને શું કરવું છે, તમે તો હાર્ટ એટેકના દર્દી છો, ઘરમાં આરામ કરો છો, થોડા વખત પછી બેઠા થશો, ફરતા થશો, કોઈને બોલાવવાથી શું ફાયદો છે. તો એ ભાઈએ કહ્યું કે હું હવે 7 જ દિવસ છું, વધારે નથી, 7 દિવસ પછી મારું શરીર શાંત થઈ જવાનું છે. એમના ધર્મપત્નીના માનવામાં ન આવ્યું, પરંતુ એમના ઘણા આગ્રહથી એમણે એમના પુત્ર તથા પુત્રીઓને બહારગામથી બોલાવ્યા. પછી આ ભાઈએ કહ્યું કે મારી એક ઈચ્છા એવી છે કે હું મરી જઉં એ પહેલા યોગેશ્વરજીના દર્શન કરું તો સારું. એટલે યોગેશ્વરજી જ્યાં રહે છે ત્યાં ગાંધી નિવાસ સોસાયટીમાં જઈ અને તમે એમને કહો કે આપણે ત્યાં આવે, કારણ કે મારાથી તો ચાલી શકાશે. એટલે અહીં આવીને દર્શન આપી જાય તો સારું, હું હવે રહેવાનો નથી. એમના ધર્મપત્નીએ કહ્યું કે એટલા જલ્દી કઈ થોડા જવાના છો? એ તો કઈક એવું સ્વપ્ન તમને આવ્યું હોય, ને સ્વપ્ન બધા કઈ સાચા થોડા પડે છે? યોગેશ્વરજીને કઈ કષ્ટ આપવાની આવશ્યકતા નથી, એમને કેવડાવવાની પણ આવશ્યકતા નથી. પેલા ભાઈએ કહ્યું કે મને સ્વપ્ન નથી આવ્યું, મને આવું સૂઝે છે અંદરથી કે હું હવે રહેવાનો નથી, માટે મારી ઈચ્છા પૂરી કરો. પરંતુ એમના કુટુંબીજનોએ ઘરવાળાઓએ એમની ઈચ્છા પૂરી બીજી બધી કરી, પરંતુ મને સમાચાર આપ્યા. જ્યારે એમને મરણને આડે 2-3 દિવસ રહ્યા ત્યારે પોતાના છોકરાને એમણે બધું જ કહી દીધું, કોને કેટલા રૂપિયા આપવાના છે, કોની પાસેથી કેટલા લેવાના છે, કેટલા રૂપિયા ક્યાં કેવી રીતે મૂકેલા છે, બધું જ કહી દીધું. એમના ધર્મપત્નીને માટે જે કાંઈ વ્યવસ્થા કરવાની હતી તે પણ કરી દીધી. વળી પાછું કહ્યું કે યોગેશ્વરજીને બોલાવો ને, મારે એમના દર્શન કરવાની ખાસ ઈચ્છા છે, પણ કોઈએ મારી પાસે આવીને એમનો સંદેશો પહોંચાડ્યો નહીં. હવે છેલ્લો દિવસ આવ્યો, એમણે કયા પ્રમાણે 7મો દિવસ આવ્યો અને સાંજનો સમય થયો એટલે એમણે તરત પોતાના પત્નીને પોતાના પુત્રોને કહ્યું કે જરા મને બેઠો કરો ને, મારે થોડાક બેઠા થવું છે, ટેકો આપીને મને બેઠો કરો અને પાછળ ઓશિકા ને બધું એવું રાખો, તમે ટેકો આપીને પાછળ બેસો કે જેથી હું નીચે પડી ન જાઉં, હું તો બહુ અશક્ત છું એટલે મારી મેળે બેસી નહીં શકું. તો એમના ધર્મપત્ની ને એમના જે પુત્રો હતા એમણે ઓશિકાના ટેકાથી ને પોતાના શરીરના ટેકાથી એમને બેઠા કર્યા, બેસાડેલા રાખ્યા. પછી એમણે કહ્યું કે ગીતામાં એમ કહ્યું છે કે અંતકાળે શરીર છૂટવાનું હોય ત્યારે જો ઓમકારનું ઉચ્ચાર કરે તો પરમ ગતિની પ્રાપ્તિ થાય છે, એટલે હવે હું ઓમકારનો ઉચ્ચાર કરું છું, મને ભગવાન કૃષ્ણની વાણીમાં વિશ્વાસ છે તો ઓમકારનો ઉચ્ચાર હવે કરું છું, મારે હવે બીજા કોઈને કઈ કહેવાનું નથી, જે કઈ કહેવાનું હતું તે મેં કહી દીધું છે, એક યોગેશ્વરજીના દર્શન નહીં થયા એટલી મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, કઈ વાંધો નહીં, હવે હું ઓમકારનો ઉચ્ચાર કરું છું, હવે હું વધારે જીવવાનો નથી. ત્યાં સુધી બધા એમ જ લાગ્યું કે આમ તે કઈ મરાતું હશે, હમણાં જ પાછા સુઈ જશે લાંબા થઈને થાકશે એટલે. પણ પેલા ભાઈએ ઓમકારનો ઉચ્ચાર કર્યો, 5 વાર લગભગ ઉચ્ચાર કર્યો અને તે જ વખતે એમનો આત્મા શરીરને છોડીને બહાર નીકળી, જડ બની ગયું શરીર, નિષ્ક્રિય નિષ્પ્રાણ થઈ ગયું શરીર. બધાએ જોયું તો ખરેખર મૃત્યુ જ થયેલું. પછી બધી વિધિ કરવામાં આવી અને પછી મને સમાચાર મોકલવામાં આવ્યા કે આમનું મરણ થયું છે, એમને તમારા દર્શનની બહુ ઈચ્છા. તો અમે એમને ઘેર ગયા બીજે દિવસે, ત્યારે તો સ્મશાનમાં એમને લઈ પણ ગયા હતા અને દાહ ક્રિયા પૂરી પણ થઈ ગઈ, પણ ઘરવાળાઓને અફસોસ રહી ગયો કે એમની બધી જ ઈચ્છાઓ પૂરી કરી પણ આ એક ઈચ્છા જે હતી દર્શન કરવાની તે આપણે પૂરી કરી શક્યા નહીં. કાયમને માટે વસવસો એમના મનની અંદર રહી ગયો. પણ પેલા જે ભાઈ ગયા એ નિયમિત રીતે ધ્યાન તો કરતા જ નહોતા, નિયમિત રીતે કાંઈ એટલા બધા જપ કે સંકીર્તનના કાર્યક્રમમાં પણ રસ લેતા નહોતા, નિયમિત રીતે અધ્યાત્મના અનુરાગી પણ નહોતા, પ્રવચનો પણ આવતામાં પણ આવતા નહોતા, અને છતાં પણ એમનું મરણ આટલું બધું સરસ રીતે થયું. હમણાંની જ વાત છે એટલે લગભગ 8-1 વર્ષની જ વાત છે, એટલી સરસ રીતે મરણ થયું. પહેલેથી અમને સૂજી ગયું અને સૂજ્યા પછીથી શાંતિપૂર્વક બધી જ વ્યવસ્થા કરીને એમણે આ સંસારની વિદાય લીધી. શાંતિપૂર્વક ઓમકારનો ઉચ્ચાર કરતા કરતા એમણે શરીરનો પરિત્યાગ કર્યો. માણસના હાથની વાત છે, જેવી એ તૈયારી કરે તેવી રીતે અંતકાળે પોતે જાય, જવાનું છે એ તો ચોક્કસ છે. માતા દેવહૂતિએ પણ મહર્ષિ કપિલના સદુપદેશને અનુસરીને ભગવાનના દિવ્ય સ્વરૂપની અંદર પોતાના મનને કેન્દ્રિત કર્યું અને એ રીતે ભગવાનના દિવ્ય મંત્રના જપ કરતા કરતા માતા દેવહૂતિનું શરીર શાંત થઈ ગયું અને એમની સદગતિ થઈ, મહર્ષિ કપિલને ઘણી શાંતિ થઈ ગઈ. એ ભગવાનના સગુણ સ્વરૂપનું ધ્યાન, એની વિધિ, એ ધ્યાન કરવાથી માતા દેવહૂતિને શાંતિ સાંપડી. તો આપણા જગતની અંદર પણ મોટાભાગના સાધકો સગુણ ધ્યાન કરીને આગળ વધી શકે છે. નામ જપનો આધાર લેવો પડે છે. ધ્યાન બે રીતે થાય છે, એક જપ વગર ધ્યાન થાય છે, એક જપ સાથે ધ્યાન થાય. તો જપ સાથેનું જે ધ્યાન છે તે વધારે ભાગના સાધકોને અનુકૂળ પડે, કારણ કે પોતાના મનને એકાગ્ર કરવા માટે મોટા ભાગના માનવોને કોઈ આલંબન જોઈએ, આધાર જોઈએ. આધાર વગર મનને એકાગ્ર કેવી રીતે કરી શકે? કાં તો આત્મવિચારનો આધાર લે, કાં તો ભગવાનના કોઈ દિવ્ય સ્વરૂપનો આધાર લે, કાં તો પોતાના સદગુરુના અલૌકિક સ્વરૂપમાં મનને જોડે અને સદગુરુના અલૌકિક સ્વરૂપનો આધાર લે, અથવા તો નામ જપનો આધાર લે, મંત્રનો આધાર લે, અને મંત્રના જપ કરતા કરતા ધીરે ધીરે પોતાના મનને એકાગ્ર કરે. તો ધ્યાન જે છે એ તન્મય અવસ્થા છે, એકાગ્રતાની પરિસીમાની અવસ્થા, પરાકાષ્ઠાની અવસ્થા છે. મહર્ષિ પતંજલિ પોતાના યોગ દર્શનમાં ધ્યાનની વ્યાખ્યા આપે છે, તત્ર પ્રત્યયિકતાનતા ધ્યાનમ. તત્ર પ્રત્યયિકતાનતા ધ્યાનમ, તત્ર એટલે જે ધ્યેય પદાર્થ હોય જેનું આપણે ધ્યાન કરતા હોઈએ તેમાં એકતાનતા, એકાગ્રતા, તન્મયતા, તલ્લીનતા, તેનું નામ ધ્યાન. મહર્ષિ પતંજલિ કહે છે, જેવી રીતે એક વાડકીમાં ઘી કે તેલ મૂક્યું હોય ગરમ કરીને ને પછી એની ધારા કરીએ તો અસ્ખલિત રીતે જેમ ધારા નીચે ચાલે, એવી રીતે તૈલ ધારાવત અસ્ખલિત રીતે પરમાત્માના સ્મરણ મનન ને ધ્યાનમાં આપણું મન જ્યારે જોડાઈ જાય અને એકદમ એકાગ્રતાનો અનુભવ કરે ત્યારે ધ્યાન થયું તેમ ગણાય. વિક્ષેપ રહિત મનની અવસ્થા, ધ્યેય પદાર્થની અંદર મન બહારના ને અંદરના વિક્ષેપોથી મુક્તિ મેળવીને, અંતરાયોમાંથી મુક્તિ મેળવીને લાગેલું જ રહે. અડધા કલાક સુધી ધ્યાન કરીએ તો, એક કલાક સુધી ધ્યાન કરીએ તો તેટલા સમય પર્યંત આપણું મન તલ્લીન બની જાય ધ્યેય પદાર્થમાં. બીજું કઈ બહારનું યાદ જ ના આવે, બીજા કોઈ પદાર્થનું સ્મરણ જ ન થાય, કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઉભો ન થાય, શરીરનું ભાન પણ જાણે કે ચાલ્યું ગયું હોય તેમ લાગે. બાહ્ય વિષયોને પદાર્થોનું ભાન અને ધ્યાન તો રહે જ નહીં, ત્યારે ધ્યાન પરિપક્વ અવસ્થા પર પહોંચ્યું તેમ ગણાય છે. મહર્ષિ પતંજલિ તેને એકતાનતા કહે છે. તો ભગવાન કહે છે કે આવી રીતે ધ્યાનની સાધના આત્મસંયમ યોગના સાધકે ક્રમે ક્રમે કરવી જોઈએ. ઘણા માણસો કહે છે કે આ કુંડલીની શક્તિ જગાડવા માટે શું કરવું જોઈએ. આ પણ મનની અંદર એક ખોટી ચિંતા કેટલાક સાધકોએ ઉભી કરેલી કુંડલીની. કુંડલીની શબ્દ પ્રયોગ રાજયોગના કોઈ પુસ્તકમાં નથી આવતો. કુંડલીની શબ્દ પ્રયોગ આખા પાતંજલ યોગ દર્શનમાં ક્યાંય આવતો નથી. કુંડલીની શબ્દ પ્રયોગ કેવલ હઠયોગના પુસ્તકોમાં જ આવે છે. હઠયોગના જે પુસ્તકો છે મોટામાં મોટા જૂના, હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, આ બે પુસ્તકો, અને પછી થોડુંક વર્ણન હઠયોગનું યોગ વાસિષ્ઠમાં કરવામાં આવ્યું છે, થોડુંક વર્ણન હઠયોગનું શિવ પુરાણમાં કરવામાં આવ્યું છે. એની અંદર કુંડલીની શબ્દનો પ્રયોગ આવે છે, બીજે ક્યાંય પ્રયોગ આવતો નથી. એટલે આપણે સાધકોને કહીએ છીએ કે તમે પરમાત્માને પામવા માંગો છો, પરમાત્માને ઓળખવા માટે ધ્યાન ધરો છો, તો કુંડલીની ચિંતા ન કરો, કોઈની પણ ચિંતા ન કરો, તમે પરમાત્માનું ચિંતન કરો, પરમાત્માની ચિંતા કરો. જેમ જેમ પરમાત્માનું ચિંતન કરતા ચાલશો, પરમાત્માની ચિંતા વધારે ને વધારે પ્રમાણમાં કરતા રહેશો, પરમાત્માની અંદર ચિત્ત વૃત્તિને વધારે ને વધારે પ્રમાણમાં પરોવશો, તેમ તેમ તમારા શરીરની અંદર કુંડલીની, એની માસી, એની બેન, એની મામી કાકી, જે પણ શક્તિઓ હશે તે બધી શક્તિઓ એની મેળે જ પેદા થઈ જશે, પ્રબળ બની જશે, જાગી જશે. તમારે એની સ્વતંત્ર ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમે ચિંતા કેવલ ભગવાનની જ કરો, ભગવાનને જ મેળવો, બધું જ જાગી જશે. આખું શરીર જંકૃત બની જશે, પ્રાણ જંકૃત થઈ જશે, મન નવું થઈ જશે, મન શક્તિથી સંપન્ન બની જશે. ચિંતા કેવલ પ્રભુમાં મનને એકાગ્ર કરવાની કરવાની સાથે સાથે જીવનને જેટલું પણ બને તેટલું પવિત્ર કરવાની કરવાની. જીવન જેટલું પણ બને તેટલું સદાચારથી સંપન્ન બને, દૈવી સંપત્તિથી સંપન્ન બને, એને માટે આપણે પ્રયત્નો કરવાના છે. આપણા જીવનમાં વધારે ને વધારે પ્રમાણમાં મનુષ્યતા પેદા થાય, માનવતા પેદા થાય એની આવશ્યકતા છે. આપણે યોગનો અભ્યાસ કરીશું, ભક્તિનો અભ્યાસ કરશું, જ્ઞાનના ગ્રંથોને વાંચીશું, પણ આદર્શ મનુષ્ય બનવાની કોશિશ નહીં કરીએ તો આપણને શાંતિ નહીં સાંપડી શકે. અને આપણે જ્યાં રહેતા હોઈશું તે ઘરને તે સમાજને પણ આપણી દ્વારા શાંતિ નહીં પ્રાપ્ત થઈ શકે. એટલે આપણે જેમ યોગનો ભક્તિનો જ્ઞાનનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે, તેમ એની સાથે સાથે મનુષ્ય થવા માટેના પ્રયત્નો કરવાની પણ આવશ્યકતા છે. જીવનને માનવતાથી મંડિત કરવાની આવશ્યકતા છે. આપણા દેશની અંદર એ આવશ્યકતા ઘણી મોટી છે. આઝાદી પછી આપણે ત્યાં મોટા મોટા કારખાનાઓ થતા જાય છે. આપણે એવી યોજનાઓ બનાવેલી કે જેથી મોટા મોટા કારખાનાઓ થયા જ કરે, જબરજસ્ત કારખાનાઓ. આવશ્યકતા પણ એની હતી, પરંતુ આપણે ગામડાઓને સમૃદ્ધ કરવાની કોઈ યોજનાઓ બનાવી નહીં. એટલે ગામડાઓ તૂટતા ગયા, શહેરો વધતા ગયા, મોટા ઉદ્યોગો વિકસતા ગયા. નાના જે ઉદ્યોગો, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, જેનાથી ગામડાઓ ભાગે નહીં, ગામડાઓ પગભર બને અને ગામડાઓમાં રહેનારી પ્રજાને રોજી રોટી મળી શકે, તે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું જ નહીં આઝાદી પછીના વર્ષો દરમિયાન. હજુ સુધી આપણે એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તો મોટા મોટા ઉદ્યોગો આપણે ત્યાં ચાલે છે, સારી વાત છે. મોટી મોટી નહેરોના નિર્માણો થાય છે, વર્ષો લાગે છે નહેરોના નિર્માણોમાં, વર્ષો લાગે છે. થશે 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 થશે, નહીં થાય નહીં થાય નહીં થાય, આમ કરતા કરતા ઘણા વર્ષો કેટલીક વાર જે આવશ્યક યોજનાઓ હોય નહેરોની તેમાં પણ થઈ જાય છે. છતાં પણ કરીએ છીએ આપણે, ધીરે ધીરે યોજનાઓ કરીએ, પણ મનુષ્ય બનાવવાની કોઈ યોજના આપણે ત્યાં થતી નથી. મનુષ્યના ચારિત્રના ઘડતરની યોજના, મનુષ્યની અંદર માનવતા વિકસે તેવી યોજના ચાલતી જ નથી. પહેલા તેવી યોજનાઓ ચાલતી નહોતી, પરંતુ દેશના જે નેતાઓ હતા એ નેતાઓની એવી અસર પડતી હતી પ્રજાના ઉપર કે પ્રજા માનવતાને શીખતી હતી, પ્રજા માનવતાની પ્રેરણા પામતી હતી અને ધીરે ધીરે સેવા તરફ, ધીરે ધીરે આ પરસ્પરના પ્રેમ તરફ, ધીરે ધીરે ત્યાગ તરફ, ધીરે ધીરે અપરિગ્રહ તરફ, ધીરે ધીરે સાદગીને સંયમ તરફ આગળ વધતી હતી. પ્રજા નેતાઓને જોતી હતી, નેતાઓ આવા છે તો પ્રજાને એમાંથી પ્રેરણા મળતી હતી. નેતાઓ ગાંધીજી જેવા છે, નેતાઓ રાજેન્દ્ર બાબુ જેવા છે, નેતાઓ રાજગોપાલાચાર્ય જેવા છે, નેતાઓ ડોક્ટર રાધાકૃષ્ણન જેવા છે, નેતાઓ છે તે લાલબહાદુર શાસ્ત્રી જેવા છે, નેતાઓ વલ્લભભાઈ પટેલ જેવા છે, નહેરુ જેવા છે. તો માણસોને પ્રેરણા નેતાઓમાંથી પ્રાપ્ત થતી કે રાષ્ટ્રને માટે સમર્પિત નેતાઓ છે, સેવાને મહત્વ આપનારા નેતાઓ છે, પોતાના વ્યક્તિગત સુખને નહીં ચાહનારા નેતાઓ છે, પોતાની સત્તાના શોખીન નેતાઓ નથી, આમ લાગતું તો પ્રજાને. એટલે પ્રજાને પણ પ્રેરણા મળતી કે આપણે પણ આ રીતે ચાલવું જોઈએ, આગળ આવું થવું જોઈએ. પ્રજાને પ્રેરણા ક્યાંથી મળે છે? રાજકીય નેતાઓ પાસેથી મળે છે. પ્રજાને બીજી પ્રેરણા ક્યાંથી મળે છે? વિશ્વવિદ્યાલયોમાં જે અધ્યાપકો હોય એમનામાંથી પ્રેરણા મળે છે, શિક્ષકો પાસેથી, ગુરુઓ પાસેથી પ્રેરણા મળે છે. તેમનું જીવન જુએ છે અને જીવન જોઈને પછી તેની નકલ કરવાની કોશિશ મોટા ભાગના વિદ્યાર્થીઓ, યુવકોને યુવતીઓ કરે છે. પ્રજાને ત્રીજી પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થાય છે? ધર્માચાર્યો પાસેથી પ્રાપ્ત થાય છે. જેમને આપણે ધર્માચાર્યો માનીએ, જેમને જીવનને આપણે આદર્શ છે એવું માનતા હોઈએ, જેમના જીવનમાંથી ઉપયોગી સંદેશાઓને ગ્રહણ કરવાને માટે આપણે તત્પર બનતા હોઈએ, એવા જે ધર્માચાર્યો હોય એમના જીવનમાંથી પણ પ્રજાને પ્રેરણા મળે છે. પ્રજાને ચોથી પ્રેરણા ક્યાંથી મળે છે? લિટરેચરમાંથી મળે છે, સાહિત્યમાંથી મળે છે. પ્રજાને પાંચમી પ્રેરણા ક્યાંથી મળે છે? વર્તમાન પત્રો, રેડિયા, એ જે સાધનો છે એમાંથી પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે પ્રજાને. તો પ્રજાને આ રીતે જુદી જુદી પ્રેરણાઓની પ્રાપ્તિ થાય છે. અને આ બધા જ અંગો જો આદર્શ હોય, માનવતાથી મેકતા હોય, તો પ્રજા પણ ઉત્તમ પ્રકારની પ્રેરણાને પામી અને આગળ વધે છે. આજે પ્રેરણાના એ ઝરણાઓ સુકાઈ ગયેલા છે. બધા જ ક્ષેત્રોમાં ઝરણાઓ ઉત્તરોત્તર સુકાતા જ જાય છે. એટલે આમ પ્રજાને જે પ્રેરણા આદર્શ જીવનની મળવી જોઈએ તે પ્રેરણા તેટલા પ્રમાણમાં મળતી નથી. એનો ઉપાય શું છે? ઉપાય એક જ છે કે જુદા જુદા ક્ષેત્રોમાં સારા માણસોને મૂકો, જુદા જુદા ક્ષેત્રોમાં રાષ્ટ્રપ્રેમી માનવો, માનવતાથી મેઘતા જે માનવો હોય, જે પોતાને માટે કઈ ચાહતા નથી, બીજાને માટે જીવવાનું પસંદ કરે છે, બીજાને માટે સમર્પિત થવાનું પસંદ કરતા હોય, બીજાના સુખ અને બીજાની શાંતિને પ્રાધાન્ય પ્રદાન કરતા હોય, એવા સચ્ચરિત્ર જે મનુષ્યો છે, તેવા મનુષ્યોને પ્રજા જીવનના, સમાજ જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર અગ્રસ્થાન આપવું જોઈએ અને એમને પુરસ્કૃત કરવા જોઈએ. તો પ્રજાને પ્રેરણા મળે, અને એ પ્રેરણા જ્યારે મળે તો પ્રજા બેઠી થઈ શકે અને દેશ પણ બેઠો થઈ શકે, શક્તિશાળી બની શકે. એ દિશાની અંદર કાર્ય કરવાની આવશ્યકતા. એક બાજુ માનવતાથી જીવનને મંડિત કરવું, મેઘતું બનાવવું, બીજી બાજુ જપ, ધ્યાન, સ્વાધ્યાય, સાધના કરવી કે જેથી અંદરની શાંતિની પણ પ્રાપ્તિ થાય. સેવાનો મંત્ર ધારણ કરવો જીવનમાં, જેથી બીજાને ઉપયોગી થવાને માટે આપણે તત્પર બનીએ. આવી રીતે જો આગળ ચાલીએ તો આપણું સમગ્ર જીવન શાંતિથી સંપન્ન બની જાય, સુખથી સંપન્ન બની જાય. એ જીવનની અંદર સંવાદની વીણાનું વાદન થઈ જાય, પછી એ જીવનની અંદર કોઈ પ્રકારનો વિસંવાદ રહે જ નહીં. એટલે ભગવાન આત્મસંયમ યોગને વર્ણવી રહ્યા છે. નામ જપ કરતા કરતા ધ્યાન કરો, સંકીર્તન કરતા કરતા ધ્યાન ધરો, પ્રાર્થના કરતા કરતા ધ્યાન ધરો, વિચાર આત્મવિચારનો આધાર લઈને ધ્યાન ધરો. એવી રીતે ધ્યાન ધરતા ધરતા મન પર, ઇન્દ્રિયો પર કાબુ કરી શકશો, હૃદય નિર્મળ બનાવી શકશો, અને જેમ જેમ હૃદય નિર્મળ બનતું ચાલશે તેમ તેમ જીવનમાં શાંતિની સ્થાપના થતી જશે, જીવન સંવાદિતાથી સંપન્ન બનતું જશે, જીવન સુખમય થતું જશે. પછી બહારના પ્રલોભનો સાધકને સતાવી શકશે નહીં, પ્રભાવિત કરી શકશે નહીં, ડરાવી શકશે નહીં. જીવનના ભયસ્થાનો, કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો ભય સાધકને પછી ભયભીત નહીં બનાવી શકે, એ નિર્ભય બની જશે. એ સાધક પોતાના ધ્યેયની દિશામાં આગળ ચાલશે અને સંસારની અંદર રહી જુદી જુદી જાતની પ્રવૃત્તિઓ કરવા છતાં પણ સાધક કમળની પેઠે નિર્લિપ્ત, અસંગ અને અનાસક્ત બનશે. ભગવાન એવા યોગનું વર્ણન કરી રહ્યા છે. કેટલી સુંદર રીતે ભગવાને ગીતાની અંદર આ વાતોને સંક્ષેપમાં રજૂ કરેલી છે. એકાંતમહી બેસવું યોગીએ હરરોજ, તૃષ્ણાને સંગ્રહતજી કરવી અંતર ખોજ. સંયમ જાત તણો કરી એકલા જ રહેવું, પવિત્ર સ્થાને દ્રઢ કરી આસનને દેવું. ઇન્દ્રિયો મન વશ કરી મન એકાગ્ર કરી, આત્મશોધવા યોગને કરવો શાંતિ ધરી. કયા મસ્તક ડોકને કરવા સરખા સ્થિર, નાસિકાગ્રને દેખવું ધરી ચિત્તમાં ધીર. સ્થિરતા રાખી ભયતજી બ્રહ્મચર્ય પાળી, મન મારા માં જોડવું બીજેથી વાળી. સંયમથી અભ્યાસને આમ કરે છે જે, પરમ શાંતિ મુજ મારહી પ્રાપ્ત કરે છે તે, પ્રાપ્ત કરે છે તે. આવી રીતે જે અભ્યાસ કરે છે, ભગવાન કહે છે ધ્યાન યોગનો, આત્મસંયમ યોગનો, પોતાની અંદર મનને ઉતારે છે નિર્મળ બનાવીને, વ્યવહારને વિશુદ્ધ કરવાનો આગ્રહ રાખીને, તે પોતાની જે ખોવાયેલી શાંતિ છે એ શાંતિને સહેલાઈથી પામી શકે. પ્રશાંત આત્મા વિગતવીર બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મચ્ચિત્તો યુંજતો યોગ ધારણા. समम काय शिरो ग्रीवम धारयन्न चलम स्थिराः संप्रेक्ष नासिकाग्रम स्वम दिशश्चा नवलोकयन्। संस्कृत जानता है, मजा आए बीजा जोया करे का योगेश्वर जी हूँ बोलवा पड़ा, पर आ हूँ बोलियो ने ये तो बधाय ने समझाई गई हे। કેટલું સહેલું, આનું નામ જ સરળ ગીતા, બોલો કેટલી મજાની ગીતા, નામ જ સરળ ગીતા, તરત જ આપણા બધા શાસ્ત્રોને આવા સરળ કરવાની આવશ્યકતા છે કે જેથી પંડિતોના હાથમાં જે શાસ્ત્રો છે એ આમ પ્રજાના હાથમાં ચાલ્યા જાય, આમ પ્રજાના હાથમાં ખરીદો ગીતાઓ આવી 50 કોપી 25 કોપી 30 કોપી તમારા નામના રબર સ્ટેમ્પો બનાવો અને એ રબર સ્ટેમ્પો એના પર લગાડો અને પછી તમારા મિત્ર મંડળોમાં કુટુંબીજનોમાં વહેંચો, લગ્ન થતા હોય ત્યારે વેચો, અમસ્તા વેચો, તમારા તરફથી કેટલું પુણ્ય તમને પ્રાપ્ત થશે, ભારતીય સંસ્કૃતિનો એકમાત્ર ગ્રંથ ગીતા એનો પ્રચાર થશે। ભગવાનની વાતો અર્જુનને ઘણી સુંદર લાગે છે, અર્જુન વચ્ચે બોલતો જ નથી હમણાં, ભગવાન જેવા સદગુરુ સાંપડ્યા છે, હવે અર્જુનની સારી એ શંકાઓનું ધીરે ધીરે સમાધાન થતું ચાલે છે। અર્જુનને આત્મસંયમ યોગનો સંદેશો ભગવાન જે સંભળાવી રહ્યા છે એ સાંભળવામાં અર્જુન એટલો બધો તલ્લીન બની ગયો છે કે વચ્ચે આંગળી ઊંચી કરતો જ નથી ને કે મારે કઈ પૂછવું છે, શાંત જ છે, એને એમ થાય કે ભગવાન બોલ્યા જ કરે, બોલ્યા જ કરે તો સારું। આવા સદગુરુ પ્રભુની પૂર્ણ કૃપાથી જ પ્રાપ્ત થાય, સામે ચાલીને આવ્યા, આમ આપણે શોધવા જઈએ હિમાલય સુધી જતા રહીએ તોય આપણને મળે નહીં ભાગ્ય ના હોય તો। એ અર્જુનના ઘરના બારણા ખખડાવતા આવ્યા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન। માનવનું જયારે સદભાગ્ય હોય ત્યારે ગુરુ સામે ચાલીને આવે, અને માનવનું સદભાગ્ય હોય ત્યારે સામે ચાલીને આવેલા ગુરુને ઓળખી શકાય, અને માનવનું સદભાગ્ય હોય તો સામે ચાલીને આવેલા ગુરુનો લાભ મેળવી શકાય, એમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને એમના બતાવેલા માર્ગ પ્રમાણે ચાલી શકાય, અને પછી એ જે ઔષધિ આપે જે માર્ગ બતાવે તે રીતે ચાલવાથી આત્માનું કલ્યાણ થાય છે। અર્જુન એટલા માટે સાંભળી રહ્યો છે કે એમ લાગે છે કે ભગવાનની વાણીને જીવનમાં જો ઉતારીએ આ રીતે તો આપણા જીવનની કાયાપલટ થઈ શકે, આપણા જીવનનું કલ્યાણ થઈ શકે। જાણે ભગવાન જ ગુરુ સ્વરૂપે આવ્યા હોય, ભગવાન જ કૃષ્ણ બનીને પધાર્યા હોય કલ્યાણ કરવા માટે, એવું અર્જુનને લાગ્યા કરે છે, અર્જુનને એવો વિચાર થયા કરે છે કે મને ભગવાન જે મળ્યા છે કૃષ્ણ એ રૂપમાં જાણે ગોવિંદ જ પ્રાપ્ત થયા। મને ગોવિંદ રૂપે ગુરુજી મળ્યા, મને ગોવિંદ રૂપ ગુરુજી મળ્યા,
મને ગોવિંદ રૂપે ગુરુજી મળ્યા, મને
ગોવિંદ રૂપે ગુરુજી મળ્યા,
જેથી જન્મ મરણના ફેરા ટળ્યા,
જેથી જન્મ મરણના ફેરા ટળ્યા,
ગુરુજીએ આપી જ્ઞાનની ગોળી,
ગુરુજીએ આપી જ્ઞાનની
લીધી મેં તો પ્રેમ ધરી,
भद्रम कर्णेभिः ओम भद्रम शृणुयाम देवाः। हे प्रभु अमे अमारा कान थी कोईनी निंदा ना सांभळीए, तमारा गुणगान सांभळीए, संकीर्तन सांभळीए, पवित्र वस्तु ने सांभळीए, भद्रम पश्ये माक्षभीर्यजत्राः, भद्रम पश्ये माक्षभीर्यजत्राः। हे प्रभु अमारी आँख थी अमे पवित्रता नु दर्शन करिए, आँख मा विकारो पैदा ना करिए, भेदभाव ने पैदा ना करिए, तमारी ज झांखी करिए, स्थिरै रंगै सस्तनुभिः व्यशेम देवहितं यदायुः। हे प्रभु अमारा शरीर ने शक्तिशाली राखिए, निरोगी बनाविए, स्वस्थ राखिए, ए द्वारा बीजानी सेवानु व्रत लईए, जे पण जीवन अमने आपो ते जीवन नो उपयोग तमारी प्रसन्नता माटे अने बीजानी सेवाने माटे अमे करिए, अमारा जीवन मा शांति आपजो, सुख आपजो, ज्ञान आपजो, अनाशक्ति आपजो, तमारी कृपानो वरसाद वरसावजो, त्रण प्रकारनी शांति आपजो, शरीरनी शांति, मननी शांति, आत्मानी शांति, आदि भौतिक शांति, आदि दैविक शांति, आध्यात्मिक शांति। ओम शांति ही, ओम शांति, ओम शांति।
बोलो सतगुरु।